તારીખ 22/11/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 115 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
સમ્યક સમજીને તત્વના અભ્યાસ સ્વરૂપ ચિંતન મંથન એ તત્વના અભ્યાસ સ્વરૂપ છે. એના પરિણામ કેવા હોય છે તે પૂજી ગુરુદેવના શબ્દોમાં નીચે પ્રમાણે છે. 359 નંબર પરમાત્મા છે. સાંભળતી વખતે પોતાના નાયક સ્વરૂપનું લક્ષ એને છૂટતું નથી. સાંભળતા પણ નાયકનું લક્ષ રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ નાયક છું એમ નાયક સ્વભાવનું જોર રહે છે. લક્ષ જ્ઞાનનો પર્યાય છે, જોર પુરુષાર્થનો પર્યાય છે. વિવેકમાં તે જીવને સમ્યક સમજતા રહે છે. લક્ષ્મણ કારણ છે એને લઈને સમ્યક સમજતા રહે છે. મંથનમાં પણ એટલે સમ્યક સમજતા એટલે સમ્યક્ત્વ પ્રતિ ના એના પરિણામ છે એ વર્ધમાન થતા જાય છે. અથવા સમીપ સમ્યક દર્શન ની સમીપ એ આવતો જાય. મંથનમાં પણ લક્ષ નાયક રહે છે, જે ઊંડું મંથન ચાલે છે. લક્ષ્મણ નાયક સ્વરૂપ હોવાથી એનું મંથન વધારે ચાલે છે, સ્વરૂપનું મંથન ચાલે છે. આ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છે. આ એટલે વિદ્યમાન એમ એના જોરમાં આવે છે. આમાં આ કહેતા વિદ્યમાન આવે છે, આ કહેતા પ્રત્યક્ષ આવે છે. એવું ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છે પોતે એમ જોરમાં રહે, એમ જોર રહે છે, એમ બળ રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, સમ્યક દર્શન પહેલા ન થયું કારણ આપવું જોઈએ. પુરુષાર્થનું કારણ, પુરુષાર્થની માત્રા જેટલા પ્રમાણમાં જોઈએ એટલું કારણ ન આપી શકે તે તો પુરુષાર્થ ન થઈ શકે. તો પણ તે જીવને સમ્યકની સમતા થાય છે, એને સમ્યકની નજીકતા થાય છે. એ સમ્યક બાજુ આગળ વધતો જાય છે. એ જીવને અંદર એવી લગ્નિ લાગે કે હું સાક્ષી છું, નાયક છું, માતા દ્રષ્ટા છું, એના ઉપર એક જોર ઘણું છે. એ બાજુની એને સ્વરૂપની લગ્નિ છે એવો દ્રઢ સંસ્કાર, એને કારણે એવો દ્રઢ સંસ્કાર આત્મામાં પડે કે જે સંસ્કાર ફરે નહીં. આ સંસ્કાર નિયમથી અહીંયા પડે છે અને સંસ્કાર પોતા નથી પડે. સંસ્કારનો નાશ થતો નથી અથવા સંસ્કાર ફર્યા વિના રહેતા નથી. ફરે નહીં એટલે ભૂંસાય નહીં અને ભૂંસાય નહીં એટલે ફર્યા વિના રહે. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કર્યો છે તેમ સમ્યક સમ્મુક્તાના એવા દ્રઢ સંસ્કાર પાડે છે કે તેને સમ્યક દર્શન થઈ છૂટકો સમ્યક દર્શન થાય છે. આટલા શબ્દો છે અવતરણ ચિહ્નમાં, એ ગુરુદેવ શ્રીના શબ્દો છે. હા. ચિંતન સમાન મંથન એ બધું વિકલ્પમાં જાય છે. સ્થુલ વિકલ્પ પણ આવે છે અને સૂક્ષ્મ વિકલ્પ પણ હોય છે. પોતાનું સ્વરૂપ આવી ગયું છે એટલે લક્ષ્યમાંથી જતું નથી. એ તરફનું જે પુરુષાર્થનું ઉત્થાન થયું છે એનું જોર પણ મળતું નથી. એ જ્ઞાન બળ થયો એ પણ છે અને એને લઈને સ્વરૂપના મહિમામાં વૃદ્ધિગત પણ પરિણામ થતું જાય છે. સંસ્કાર તો પડી જાય છે. પ્રથમ જ લક્ષ્ય જ્યારે થાય છે અથવા પ્રથમ નિર્ણય થાય છે ત્યારે સંસ્કાર તો પડી જાય છે. એ સંસ્કાર
વિકલ્પ ઉપર નથી.
નહીં, વિકલ્પ છે ખરો પણ વિકલ્પ ઉપર જોર નથી. પણ જ્ઞાનમાં જે પોતાનું મહાન સ્વરૂપ છે, હું પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ છું, એ જે પોતાનું મહાન સ્વરૂપ છે એના ઉપર જોર છે. સ્વરૂપ ઉપર જોર છે, સ્વરૂપ સંબંધીના વિકલ્પ ઉપર જોર નથી, પણ સ્વરૂપ ઉપર જોર છે. એમ છે ઉક્ત વચનામૃતમાં સમ્યક સમૂહ જીવ કે જેને સમ્યકની ઘણી નજીકતા વર્તે છે એટલે સમૂહ હોય છે, અને જે અલ્પકાળમાં અવશ્ય સમ્યકનું પામનાર છે એટલે પણ એને સમીપતા અથવા સન્મુખતા બંને લાગુ પડે છે.
સામે સમજતા ચોખ્ખું જેને નિશ્ચય થયો છે તે સમજ.
નિશ્ચય થયા પહેલાં સમ્યક સમજ. સ્વભાવ સન્મુખતા નથી, સ્વરૂપ સન્મુખતા નથી અને સમ્યક સન્મુખતા પણ નથી. કોઈ વાત કોઈ જ્ઞાની કોઈ વિશેષ પાત્રજીને એમ કહે કે આ સમ્યક સન્મુખ છે તો એનો અર્થ ત્યાં એટલો લેવો કે એ જીવને ના જે પરિણામની શ્રેણી છે એ ઉત્તર વખત આગળ જતી શ્રેણી છે તો એવી રીતે કોઈને કહેવામાં આવે છે. પણ એમાં શું છે કે એમાં સમયની મર્યાદા નથી. જ્યારે સ્વરૂપ નિશ્ચય થાય એને તો લાંબો સમય લાગતો જ નથી, કેમ કે ત્યાં પ્રત્યક્ષ વસ્તુની જે પ્રત્યક્ષતા છે એ પોતાના જ્ઞાનમાં આવી ગઈ છે અને પોતે પ્રત્યક્ષ છે. પછી પરોક્ષપણું જે છે એનો નિષેધ આવી જાય છે. એમાં જ્યારે પોતે પ્રત્યક્ષ છે અંદરમાં ત્યારે ચાલતી જે જ્ઞાનની પર્યાય છે એ પરોક્ષ છે, મતે શ્રુત નહીં, મન આશ્રિત વર્તે છે વિકલ્પ સાથે, એના ઉપર નિષેધ આવે છે. અથવા એ પ્રત્યક્ષતાના જોરમાં પરોક્ષતા તૂટી જાય છે, રહી શકતી નથી એટલે સમય નથી લાગતો. અલ્પકાળમાં એને અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, એને કારણે એ જોર છે અને એ જોરનો આધાર અનંત પ્રત્યક્ષ એવો પોતે છે. એ જોરનો આધાર એ છે કે અનંત પ્રત્યક્ષ એવો પોતે છે. આ કારણથી વાર નથી લાગતો. ત્યારે સંસ્કાર પડે છે. એ પહેલા સંસ્કાર કોઈને પડે તો તીવ્ર રૂચિ થઈ ગઈ હોય ત્યારે પડે કોઈ જીવને, પણ એને ખબર ન પડે. આમાં ખબર પડી જાય, સ્વરૂપ નિશ્ચય થયો છે એને ખબર પડી જાય. પણ નિશ્ચયથી નિશ્ચયના કાળમાં સંસ્કાર પડે છે એમ આગળ અથવા સદપુરુષના વચનથી ખ્યાલ આવે. આમ સંસ્કારમાં પોતાને ખ્યાલ નથી આવતો, કેમ કે એ તો સામાન્ય રૂપ થાય, એ કોઈ વિશેષ પર્યાય નથી, એ સામાન્યમાં જાય છે. સંસ્કાર યોગ્યતામાં જાય છે એટલે બીજી એની ખબર ન પડે, પણ આગળથી ખબર પડે. બોલો રૂચિમાં તો ખબર જ ન હોય એને, કેવી કોઈ સ્વરૂપ સાંભળતા એવી તીવ્ર રૂચિ થઈ ગઈ હોય આત્મસ્વભાવનું શ્રવણ કરતા તો કોઈ જીવને સંસ્કાર કરી જાય છે. આમાં રૂચિ તો ઘણી થાય છે. નિશ્ચયના કાળમાં પણ રુચિ નો મુદ્દો તો છે એટલે એ સામાન્ય છે, પણ આ વાસંતિક રૂપ ની રુચિ છે એ અવ્યક્ત રુચિ કહેવાય છે અને વ્યક્ત રુચિ કહેવાય છે, એટલો ફરક છે. વ્યક્ત રુચિ અને અવ્યક્ત રુચિ, કોઈને અવ્યક્ત રુચિના કાળમાં સંસ્કાર પડે છે, વ્યક્ત રુચિના કાળમાં તો સંસ્કાર પડે પડે ને પડે, એમાં તો કઈ બીજો વિવાદાસ્પદ છે.
અવ્યક્ત રુચિમાં પણ રુચિનું જીવન ઘણું હોય,
રુચિનું તો જોર ઘણું હોય, ઘણું એટલે અસાધારણ હોય છે. અવશ્ય સમ્યક પામવાનો છે તેનો કર્યો છે. આવી તૈયારી વાળાજીને સમ્યક દર્શન પહેલા તત્વ શ્રવણ અથવા વાંચનમાં પોતાના પૂર્વ નાયક સ્વરૂપના લક્ષ્ય જ પ્રવૃત્તિ થાય છે, લક્ષ્ય છૂટીને પ્રવૃત્તિ થતી નથી. તત્વાભ્યાસની આવી અનેકવિધ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિમાં વિવિધતા છે. માથું સાંભળવું, વિચારવું, ચિંતવું, કંઠન માનવું, એ પ્રવૃત્તિમાં વિવિધતા છે. છતાં પણ લક્ષ્ય તો રહે છે, લક્ષ્યમાં વિવિધતા નથી, લક્ષ્ય એક ધારું રહે છે. સળંગ એક જ પોતાના પુનર્નાયક સ્વરૂપ સાથે લક્ષ્ય રહે છે, માત્ર લક્ષ્ય રહે છે એટલું જ નહીં પણ પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. પોતાના જોરમાં શું છે કે એક જબરદસ્ત પોતાને પોતાનો આધાર મળે છે, મને કોઈની આવશ્યકતા નથી, મને કોઈના અવલંબનની જરૂર નથી, મને કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કોઈ અપેક્ષા રાખવાનું કારણ નથી. એટલે બધેથી એની અપેક્ષા વૃત્તિ તૂટી જાય, છૂટી જાય છે. મારું સ્વરૂપ જ પરિપૂર્ણ છે, પછી મારે કોને અપેક્ષા રાખવી? એટલે પ્રથમમાં પ્રથમ જે રાગ છે, અભિલાષરૂપ છે, એની સામેનું જ્ઞાન ઊભું થયું કે કોઈની અભિલાષાની મારે જરૂર નથી. આ અહીંથી સાચો વૈરાગ અહીંથી શરૂ થાય છે, કેમ કે રાગ છે એ પર અભિલાષરૂપ છે અને મારે કોઈની જરૂર નથી એમાં અભિલાષા તૂટે છે. એટલે ખરેખર એને કોઈ જગ્યાએ પોતાને જરૂર છે એમ રસ નથી આવતો, એમ નામ વૈરાગ્ય છે, વિરક્ત પણ નથી. પૂર્ણતામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, બધી જ રીતે પૂર્ણ છે, સર્વાંગ પૂર્ણ છે, સર્વગુણોથી પૂર્ણ છે. એટલા માટે જે અભિલાષા હતી એ તો સુખને લઈને છે, તો પરમા સુખ ની શૂન્યતા છે એ સ્પષ્ટ થઈ ગયું, પ્રત્યક્ષ થઈ ગયું. સ્વરૂપમાં અનંત સુખ છે એ પ્રત્યક્ષ થઈ ગયું, બે એક સાથે પ્રત્યક્ષ છે. એટલે પણ વિરક્તતા ઉત્પન્ન થઈ આ જ્ઞાન હરિયો
પેલા આવા પોતાના સ્વરૂપ નો નિર્ણય પહેલા
એવું નિર્ણય
વ્યવહારમાં પણ નિર્ણય આવો કરવો જોઈએ, તો
જ થાય. નહીતર વિકલ્પમાં નિર્ણય ન થાય તો નિર્વિકલ્પ નિર્ણય ક્યાંથી થાય? એ તો સીધી વાત છે. વિકલ્પમાં ઊંધો નિર્ણય જોર કરતો હોય, નિર્વિકલ્પ નિર્ણય થવાનો તો પ્રશ્ન જ નથી, કાંઈ સીધી વાત છે.
આ પરિપૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે અને સાથે સંધાન બેસી જાય છે.
એમાં શું છે કે પહેલા તો ત્યાં જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય શરૂઆતમાં હતું ત્યાં તો શુદ્ધિ પૂર્ણ જોતી હતી, અશુદ્ધિ જરાય નહોતી જોતી. પણ પૂર્ણ શુદ્ધિ કોના આધારે થાય? શુદ્ધ પરિણામ કોના આધારે થાય? સહજપણે તેઓ સ્વભાવ શુદ્ધ હોય તો સ્વરૂપ શુદ્ધ હોય તો એટલે પરિણામ ને અવલંબનનું જે સ્થાન છે એની શોધ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એટલે પૂર્ણ શુદ્ધિના ગર્ભમાં સ્વભાવની શોધ પડેલી છે. કેમ કે પૂર્ણ શુદ્ધિની જરૂરિયાત છે, તે શોધ કરે છે, એમાં સ્વભાવની શોધ શરૂ થાય છે, શોધ શરૂ થાય છે કે જે પૂર્ણ શુદ્ધ છે. એવી રીતે વિષય પર્યાય પરથી દ્રવ્ય ઉપર આવી જાય છે. કેમ કે દાખલ તો એવી રીતે જ થાય છે કે પોતાને વર્તમાન પર્યાય એને મંજૂર નથી, પોતાને વર્તમાન હાલત છે એને સંમત કરતો નથી. તો એ પર્યાય પ્રધાનતામાં ઉભો છે અને પર્યાય પ્રધાનતાથી જ એની એન્ટ્રી દાખલ થવાનું શરૂ થાય છે. પણ પૂર્ણ શુદ્ધિનું જે ધ્યેય છે એમાં એના ગર્ભમાં સ્વભાવની શોધ પડેલી છે. સ્વભાવની શોધમાં એ જીવ આવી જાય છે, શોધતા શોધતા નિર્ણય કરે છે. નિર્ણય કરે છે ત્યારે એનું લક્ષ્ય થઈ જાય છે. જ્યાં એનું લક્ષ્ય થઈ જાય છે એટલે આખું પરિણામ દ્રવ્યાશ્રિત થવાનું ચાલુ થઈ ગયું, પર્યાયાશ્રિત પરિણામમાં ફેરફાર થયો. એ રીતે આખી જે પરિણામની ચાલ છે એમાં મોટો ફેર ઉભો થઈ જાય છે. એવો ક્રમ પડે છે. સળંગ એક જ પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપ સાથે લક્ષ્ય રહે છે. માત્ર લક્ષ્ય રહે છે એટલું જ નહીં પણ પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. એ પોતાના પૂર્ણ સ્વરૂપનું જોર છે એમ કહીને પ્રગતિ દેખાડ્યો છે. અહીંથી પુરુષાર્થ સ્વરૂપ ગુરુદેવ શ્રી તેમજ આ ભૂમિકામાં સ્વભાવની લગ્નની રુચિ પણ અસાધારણ વધી જાય છે કે જેને લઈને તે સમ્યક દર્શન પ્રત્યે આગળ અને આગળ વધી રહ્યા છે. પ્રતિક્ષણ એ સમ્યક દર્શન પ્રાપ્ત થવાની નજીકમાં નજીક પરિણમી રહ્યો છે. જાણે કે અપ્રતિય ભાવે આગળ વધી રહ્યો છે તે અનુભવપૂર્ણ વચન એ ગુરુદેવે પોતાના અનુભવથી વાત કરી છે. અને દરેકને એવો જ અનુભવ થાય છે કે તે અનુભવપૂર્ણ વચન છે. અપ્રતિય ભાવે આગળ વધી રહ્યો છે એમ કહીને એમ કેવું છે નિર્ણય ભાવ પડવાનો નથી, એમનો અનુભવપૂર્ણ વચન છે કે આ ભૂમિકાના સૂક્ષ્મ ભાવોને પ્રકાશિત કરતો પૂજ્ય ગુરુદેવ શ્રીએ વ્યક્ત કરેલ છે. જે સાંપ્રત અને ભવિષ્યના મુમુક્ષુ સમાજનું મહાન પ્રત્યક્ષ સાંભળ્યા પણ એ મોટું સૌભાગ્ય છે અને એ વચન રહી ગયું એ ભવિષ્યના મુમુક્ષુ સમાજ માટે પણ બહુ ઉપકારી સાબિત થશે. વળી આવી સમ્યક દર્શનની તૈયારી કરવાની પ્રેરણા વાચક તેઓ શ્રીનું વચનામૃત 304 જે પરમાત્મામાં છે એ પણ અત્રે ઉલ્લેખનીય છે. એ એકદમ નિર્વિકલ્પ થયા પહેલા કેવી સ્થિતિમાં જીવ આવેલો છે એનું વર્ણન 304માં છે કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડાવો જોઈએ. પુરુષાર્થ પ્રધાન પરિણામ થશે. પછી નિર્ણય થયું ત્યારથી તે સમ્યક દર્શન થયું અને સમ્યક દર્શનમાં પણ પછી આગળ મોક્ષ માર્ગની અંદર જેટલા જેટલી ઉપરની ભૂમિકા આગમ સ્થાનની આવે છે એ બધામાં પુરુષાર્થ પ્રધાન પરિણામ છે. જેટલો પુરુષાર્થ તીવ્ર થાય એટલું જ સ્વરૂપમાં ઉપયોગનું સ્થિરત્વ થાય. જેટલું ઉપયોગમાં સ્થિરપણું થાય એટલું જ નિર્જરા અને પરિણામમાં શુદ્ધિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય અને એટલું જ એને પોતાની પૂર્ણ પરિણામ મોક્ષના પરિણામમાં એટલું જે કાર્ય સાધક પુરુષાર્થનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પુરુષાર્થના જીવનમાં શું છે કે જુદા જુદા સાધક જુદા જુદા સાધકોને તારતમ્ય ભેદ અવશ્ય સ્થાનમાં પણ હોય છે, ઉપરના ગુણ સ્થાનમાં તો હોય, એમાં કઈ સવાલ નથી કે નીચે વાળા કરતા ઉપર પુરુષાર્થ વધારે હોય, એકની ગુણ સ્થાનમાં પણ તારતમ્ય ભેદ હોય છે. તો એનું શું કારણ છે કે પુરુષાર્થ મિત્ર જે શ્રદ્ધાન છે એ તો બંનેનું સરખું છે, એ તો સિદ્ધ પદ સુધી સરખું છે. જ્ઞાન થયામાં પણ પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન લઈએ તો કે સ્વરૂપ જ્ઞાનમાં કોઈને ઓછું છે કોઈને વધારે છે એવું કઈ ભ્રાંતિ તો રહેતી નથી, જરાય 100% ભ્રાંતિનો નાશ થઈ ગયો છે. જો શ્રદ્ધાને જ્ઞાનમાં કઈ ફેર નથી તો આચરણનો જે ફેર છે એ પુરુષાર્થને કારણે છે. કોઈનું સ્થિરત્વ ઓછું છે કોઈનું સ્થિરત્વ વધારે છે એનું કારણ પુરુષાર્થ ઓછો છે કારણ પુરુષાર્થ વધારે છે. એટલે ચારિત્રનું ચારિત્ર તો પુરુષાર્થના ફળ સ્વરૂપે છે, પુરુષાર્થ નથી સમજી શકતા એને ચારિત્રથી સમજાવવા પડે છે. પછી જે શુદ્ધ ચારિત્રને ન સમજે એને પછી કર્મની નિર્દ્રાથી સમજાવવા પડે છે કે જો આને કર્મની નિર્દ્રા વધારે થાય છે માટે આગળ છે. મૂળમાં કારણ પુરુષાર્થ છે. એટલે એ વાત લીધી છે. બીજું કે એ પુરુષાર્થનો આધાર શું કે હું આવો મહાન પદાર્થ પોતાનું સ્વરૂપ પોતાનું મહાન સર્વોત્કૃષ્ટ મહાન એનું જે પોતાનું સ્વરૂપ એ પુરુષાર્થનો આધાર છે અવલંબન છે. એમ નિરાલંબનપણે નિરાલંબન એટલે બીજા કોઈનું આલંબન એક સ્વરૂપ સિવાય બીજા કોઈનું આગમન નહીં, ગુરુ શાસ્ત્ર નહીં અને પૂર્વ પર્યાય પણ નહીં, એમ નિરાલંબન પણ કોઈના આધારે અધરથી ધૂમ ચાલતા. અહીંયા ધૂમ શબ્દનો પ્રયોગ કર્યો, અહીંયા અહીંયા મંથન ચિંતન એવું ન લીધું કેમ કે આ જીવ એકદમ નિર્વિકલ્પ થવાને સમીપ આવ્યો છે એટલે એને ધૂમ ચડી છે. દરથી ધૂમ ચાલતા ચાલતા એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં, પછી એ રસમાં એટલો બધો જીવ ત્યાં રોકાયેલો છે કે એને એ રસ છોડવો ગમતો નથી. અથવા બહારમાં બીજા કોઈ કામ આવી પડે તો બહુ બોજો લાગે, અતિશય એને નિષેધ આવી જાય. હજુ છે તો વિકલ્પ, આ પણ હજી વિકલ્પ નાશ નથી થયો એટલે હજી વિકલ્પ છે, પણ એમ જ લાગે કે આ હું નિર્વિકલ્પ સ્વરૂપમાં હું પણ વિકલ્પ કાળે પણ નિર્વિકલ્પ સ્વરૂપમાં હું પણ પોતે કરે છે. નાશના સ્વરૂપ છે પોતાનું નિર્વિકલ્પ અને એમાં પોતાનું છે એટલે હું પણ જોરથી કરે છે. હું પણ કરવામાં જેટલું જોર છે એટલું આગળ વધવાનું થાય છે સમીર દર્શન પ્રત્યે. એમ ઘોલનનું જોર ચાલતા ચાલતા એ વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય છે ત્યારે કોઈ એક તબક્કે એટલું બધું જોર વધે છે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનું કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે કે આ હું આ એટલે તો જે આ છે એ કે છે તો નિર્વિકલ્પ છે, એમાં હું પણ આનું એટલું જોર આવે છે કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે. વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થયો એનું નામ નિર્વિકલ્પ છે, બસ એ પરિણામ નિર્વિકલ્પ થઈ ગયું છે. અને અંદરમાં ઉતરી જાય છે એટલે કે સર્વ પ્રદેશે આત્માના સર્વ પ્રદેશે એને જ્ઞાન અને આનંદ નો અતિન્દ્રિય અને પ્રત્યક્ષ અનુભવની થાય છે. એટલે એ અંદર ઉતરી ગયું પરિણામ મને એમ કહેવાનું. એ વિષયના તો થોડું વિશેષણ છે કે જો અહીં પ્રયોગની વાત કરી છે એટલે કે માત્ર વિચાર કરવાની વાત નથી કરી. પ્રયોગમાં શું છે કે વસ્તુ પરોક્ષતા જે છોડેલી છે એમાં એક પ્રક્રિયા શરૂ થાય છે, પ્રોસેસ શરૂ થાય છે. જે વિચાર મનન ચિંતનમાં જે પરોક્ષ વસ્તુને લક્ષમાં લે છે, માવો છું, માવો છું, શુદ્ધ છું, પૂર્ણ છું, એ જે પરોક્ષપણે ચાલે છે એ પરોક્ષપણે છોડાવવાની પ્રક્રિયા પ્રયોગમાં શરૂ થાય. જો કે વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી, એટલે કે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થવાની અહીંયા ચર્ચા પણ માં પણ સ્થાન નથી. એટલે બીજી તો કોઈ નિમિત્ત જ નથી બીજી કોઈ ક્રિયા. પણ તર્ક વિચારમાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે તે પછી જ્ઞાન દશા થવી સંભવ છે. એવો ક્રમ છે. તેના સ્થૂળ વિચારણા ચાલે પછી એની સૂક્ષ્મ, કારણ કે સ્વભાવ સૂક્ષ્મ છે એટલે એની સૂક્ષ્મ વિચારણા ચાલે તેવો ક્રમ છે. પરંતુ અહીં પૂજ્ય ગુરુદેવ શ્રી આ વિષયને એ સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજા અનેક પડખાથી ખોલીને સ્પષ્ટ કરે છે કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. જ્યાં પ્રયોગ શરૂ થાય છે ત્યાંથી પુરુષાર્થનું કાર્ય શરૂ થઈ જાય છે, અથવા પુરુષાર્થ વગર પ્રયોગ શરૂ થતો નથી. આપણે એ ફરિયાદ છે કે પ્રયોગની વાત સાંભળીએ છીએ, પ્રયોગ કરવો જોઈએ એવું લાગે છે, વિચારથી એ વાત સંમત કરવામાં આવે છે, તો પણ પ્રયોગ થતો નથી. થતો નથી કેમ કે એટલો પુરુષાર્થ નથી. એટલે પ્રયોગ ચાલુ થાય ત્યારે પુરુષાર્થ શરૂ થયો એમ સમજવું. પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. ખરેખર તો પ્રયોગ શરૂ થવો તે પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે. અહીંથી પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. અર્થાત એટલે એનો બીજો અર્થ એ છે કે વિરેગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતા વિરેગુણની પર્યાયમાં પોતાનું આત્મિક કાર્ય થવાની ઉત્તેજના થતા વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતા પ્રયોગમાં આવે છે. શું અર્થે વાત સ્પષ્ટ કરી કે જ્યારે પુરુષાર્થમાં આત્મકાર્ય કરવાની ઉત્તેજના આવે, તીવ્રતા આવે, ઉત્તેજના એટલે તીવ્રતા આવે, ત્યારે જે અત્યાર સુધી આત્માનો વિચાર ચાલતો હતો એ વિચારથી એક તબક્કો આગળ વધીને પ્રયોગની ભૂમિકામાં પ્રવેશ કરે છે. એટલે એટલે કે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવું. માત્ર વિચાર એટલે શું? એના માત્ર વિચારની મર્યાદામાં રહેતો તો એટલે શું કે માત્ર વિચાર એટલે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં ચાલતો હતો. તેમાં કોઈ પુરુષાર્થમાં કાંઈ પણ ઉપાડ નથી. ત્યાં સુધી જેટલા વિચારો આત્માના ચાલે, બીજી વાત નથી અહીંયા, આત્માના પણ જેટલા વિચારો ચાલે એમાં હજી પુરુષાર્થની કાંઈ ગણના નથી, ગણતરી નથી કે પુરુષાર્થ કરે છે એ વાત જ નથી. વાંચે છે તો નહીં પણ વિચારે છે એ પણ નહીં એમ કહેવું છે. હજી સુધી પુરુષાર્થની કોઈ ગણતરી નથી. ત્યાં વાંચે વિચારે સાંભળે ત્યાં સુધી પુરુષાર્થની વાત નથી. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી, જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવેલું છે તેની મહાનતાની મહિમા અંતરંગમાં એટલી હદે વધતા, મહિમા વધી જતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય છે કે હું આવો મહાન છું એ ભાષ્યમાન થયું એનું કારણ છે. એને પ્રત્યક્ષ અંશે અંશ પ્રત્યક્ષ છે ને ત્યાં, એટલે ત્યાં ભાષણમાં એ વાત લીધી છે કે અંશે પ્રત્યક્ષ કરીને પ્રતીતિ કરી છે. જ્ઞાનનો જે લક્ષણ છે એ લક્ષણની અંદર જો પ્રત્યક્ષતાનો અંશ પ્રગટ ન હોય અને અનુભવ ન હોય તો ત્રિકાળ પ્રત્યક્ષ છે એ ભાષે નહીં. જે જ્ઞાનનો પર્યાય છે જેને આપણે લક્ષણ કહીએ છીએ એ લક્ષણની અંદર જો આંશિક પ્રત્યક્ષતા અનુભવ ગોચર ન હોય તો ત્રિકાળ પ્રત્યક્ષ સ્વરૂપ છે એ ભાષેમાં જ ન થાય. અનુમાન કરવું પડે, પરોક્ષ રીતે એનો કલ્પના કરવી પડે, એટલે સ્પષ્ટ અનુભવ આંશિક પ્રતીતિ કહી છે. એની અહીંયા વાત છે કે એ માનતાની મહિમા અંતરંગમાં એટલી હદે નિશ્ચિતતા વધી છે કે પરિણામમાં તેની અસાધારણ અસર થાય છે. એ પ્રત્યક્ષતાની અસર અસાધારણ થાય છે કે હું આવો મહાન છું. અને જગતમાં પણ પ્રત્યક્ષતાની જે અસર થાય એ પરોક્ષતામાં ન થાય. ગમે તે બનાવ બન્યો હોય અસાધારણ, પણ જેને નજરે જોયો હોય એ ભૂલી ન શકે, સાંભળેલી વાત ઘડીકમાં ભૂલી જાય. આ અસર થવાની અંદર પ્રત્યક્ષતા જેવો કોઈ બીજો પ્રસંગ નથી, એનો કોઈ બીજો કોઈ પર્યાય નથી, બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ ભેદ નથી, એનું સ્થાન કોઈ લઈ શકે એવું નથી. એક સુગાની જે લખે છે કે શ્રીમદજીમાં આપણે સવારે આગળ બોલ્યો નીચે કરવું છે, આપણે સવારે ચર્ચામાં એવું છે ચાલુ છે, ધ્યાન ખેંચીએ આપણે ફરી ધ્યાન ન જોયું હોય તો ઉપદેશથી અસર નથી થતી એટલે આચરણથી અસર થાય છે એમ લીધું હતું. આવ્યું હતું
સાતસો ચાલીસ
અંબાલાલભાઈ ઉપર લખ્યું છે, કોઈ પુરુષ પોતે વિશેષ સદાચાર તથા સંયમમાં પ્રવર્તે છે, એટલે એ પ્રત્યક્ષ થઈ ગયો જોનાર ને, એનું આચરણ જોવે છે પ્રત્યક્ષપણે કે આનો સદાચાર ઘણો છે, આનો સંયમ ઘણો છે, અસંયમ નથી. તેના સંવાદમાં આવવા ઈચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકન છે, કેમ કે પ્રત્યક્ષ છે એ વસ્તુ, એનો સદાચાર અને સંયમ પ્રત્યક્ષ છે, એને અવલોકનમાં આવે છે બીજા જીવને જે એના પરિચયમાં આવે છે. અને જેવો સદાચાર અને સંયમનો લાભ થાય છે એટલે એને અસર જે થાય છે તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ થતો નથી, કેમ કે ઉપદેશમાં લાભ પરોક્ષ છે. આ સવારે આપણે ચાલીએ એ વિચાર કર્યો, એ માણસ ગમે એટલો સરસ ઉપદેશ આપી છે આપે છે ચાલો એકદમ છટાદાર ભાષામાં કુશળ ઓરેટરની અંદર, કે ગમે એટલો વિસ્તારથી ઉપદેશ આપે પણ એ પોતે સંયમી હોય તો એનો સંયમનો ઉપદેશ લાગુ ન પડે. ઉપદેશ આપે સંયમનો અને પોતે અસંયમી હોય તો લાગુ ન પડે, પણ એ પોતે સંયમમાં વર્તતો હોય તો વગર કીધે એની સમીપમાં આવનારને એનો ઉપદેશ લાગી જાય. આ સીધી વાત છે. ગુરુદેવ શ્રી કેમ ગ્રહસ્થ પણ ન અંગીકાર કર્યો, સાધુ પણ છોડ્યું તો પણ ગ્રહસ્થ પણ કેમ અંગીકાર ન કર્યો, કેમ કે એમનું સ્થાન ઉપદેશકનું રહી ગયું, સ્થાન ઉપદેશકનું રહી ગયું એટલે જોયું કે ઘણી જીવોને લાભનું કારણ છે. તો ચોથા ગુણ સ્થાને તો જે ત્રણ કષાય છે એ તો છે, છતાં એમણે ત્યાગી દીધી દશા મારી આવી, ન લગ્ન કર્યું કે ન કોઈ વ્યવસાયમાં પડ્યા કે ન કોઈ કપડાં કર્યા, શું ત્યાગી જેવું કેમ જીવન જીવ્યા, કે ઉપદેશકના સ્થાને હતા. શ્રીમદજી પહેલાથી ઉપદેશકના સ્થાને નહોતા, એ ગ્રસ્તમાં પહેલેથી પડી ગયા હતા. હવે એમને ખબર પડી કે લોકોને લાભ થાય એવું છે, પણ તેમને હવે શું સર્વસંગ પરિત્યાગ કર્યા વગર ના આપો ઉપદેશ, આ સ્થિતિમાં મારે ઉપદેશ શું થઈ દેવો, કેમ કે વિરંગા પાસે પ્રવૃત્તિ લાગેલો, કેટલો વિરક કર્યા છે નજીકમાં જે લોકો આવ્યા એની વાત કરી બધી, જાહેર ઉપદેશ ઉપદેશક તરીકે ના આવ્યા, સમાજની અંદર જાહેરમાં ના આવ્યા, જે લોકો નજીકમાં આવ્યા નહીં છે બહુ, આ તો ગરીબની વ્યક્તિ છે, જબરજસ્ત પુરુષ છે, આપ તો બધાને ઉપદેશ આપો તો બહુ લાભ થાય એવું છે લોકોને, ખબર ને. મારી પ્રારબ્ધની સ્થિતિ જુદી છે, એ સ્થિતિ પૂરી થાય પછી આપી, એ પહેલા નહીં આપે, કારણ છે કે જે સદાચાર ને જે સંયમ એની સમીપમાં આવનારના જીવોને અવલોકન થી જે લાભ થાય છે એટલા વિસ્તાર થી એ લાભ નથી થતો, પ્રત્યક્ષ પુરુષ મહાપુરાવો છે, બહુ સીધી વાત છે. એની અસર ઘણી થાય છે એમ કહ્યું. એટલી વ્રતના પરિણામમાં તેની અસાધારણ અસર થાય કે એટલે અસરનો વિષય શું વિકલ્પ છે, વિચાર થઈ ગયો કે હું આવો મહાન છું, એવી જે અસર થાય છે એ અસરમાં વિકલ્પ નથી, એ અસરને બતાવવા માટે આટલા શબ્દોમાં વિકલ્પ પડે છે, અસરમાં વિકલ્પ નથી. અસર બુદ્ધિ નિર્વિકલ્પ જ હોય છે, વિભાવિક પણ નિર્વિકલ્પ જ હોય છે, જે અસર થાય છે ને એ બધી અસર નિર્વિકલ્પ જ હોય છે. એક બીજો દ્રષ્ટાંત કે એક માણસને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન જોવાની ઈચ્છા થઈ, વાત તો કાંઈ નહોતી, ડુંગળું કાપતું હતું, ડુંગળી જેવું લીંબડું જેવું મોટું ડુંગળું થઈ ગયું હોય અને એમાં પાક પરો થઈ ગયો હોય, પછી કાંઈ પાક કે એને રખ્યા વગર કાંઈ નીકળે એવું ન હોય તો બીજું લોહી બગાડતો હોય, જોર થઈ ગયો હોય તો શું છે કે જેટલું લોહી આવે એટલું બધું બગાડતું જ આવે, એને પછી અહીંયાથી હળવો મટે નહીં એટલે એક વખત એને કાઢે છૂટકો કરવો પડે. એના ઉપર છરી ફેરવે ત્યારે ઓલો ઉભો રહેનારો છે એને અસર થાય, અસર થાય એવી નિર્વિકલ્પ થાય કે બે ચાર સેકન્ડમાં અંદર આવવું પડે અને અંદર આવવા માંડે, ચક્કર આવવા માંડે. એને શું વિચાર કર્યા હતા એને, એ જે જોવાનું છે એ ન જોઈ શક્યા માટે એને શું વિચાર કર્યા, એ વિચાર કરેલી પહેલા અસર થઈ ગઈ જોવાથી. વિચાર પરોક્ષ છે અને જે જોવે છે એ પ્રત્યક્ષ વાત છે. પ્રત્યક્ષતાની એટલી બધી અસર થાય કે વિચાર કરવાનો અવકાશ ન રહે એની પહેલા એનું પરિણામ આવી જાય. એમ અહીંયા અસર થાય છે એમ કેવું છે, હું આવો માન છું એની અસર થાય છે, એવો વિકલ્પ થાય છે એ નથી લેવું. અસાધારણ એવી અસર થાય છે પોતાની માનતાને. આમ સ્વસ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક નિજને અનુભવવાનો ભાવમાં જે પ્રયાસ થયો તેને પ્રયોગ કહેવામાં આવે છે. આ અસર થાય છે એનું નામ પ્રયોગ છે.
અસરની પાછળનો પુરુષાર્થ ચાલે
એ બહુ જોરથી ચાલે. એ અસર એના જોર વગર ન હોય, એ બાજુનું જોર એટલું બધું હોય પણ એ બધામાં ક્યાંય વિકલ્પ નથી પડતો. નથી પુરુષાર્થમાં વિકલ્પ, નથી રૂચિમાં વિકલ્પ, નથી અસરમાં વિકલ્પ. કે જે વિચારની ભૂમિકાથી આગળનો પ્રકાર છે, આ જે પ્રકાર છે એ વિચારની ભૂમિકાથી આગળની ચીજ છે. આ પ્રકારના નિજ સ્વરૂપના મહિમાના સદભાવમાં આવો જે પોતાના સ્વરૂપનો જે નિર્વિકલ્પ મહિમા છે, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ મહિમા, એમાં જગતના સર્વ પદાર્થની કિંમત આકર્ષણ રહેતો કોઈની પાસે એને દીનતા ના આવે, કેમ કે પોતે સર્વોત્કૃષ્ટ માન છે. કોને દીનતા આવે, કોને કોને બીજે મોટું લાગે કે એની દીનતા આવે. તે ઉપરાંત આ બધા પડખા છે. તે ઉપરાંત આવા પુરુષાર્થના ઉપાડને સાથે પોતાનું અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના અવલંબન વિના ધૂન ચાલે છે. અંદરથી જે ધૂન ચાલે છે એમ બધું ને ગુરુદેવના શબ્દોમાં, એટલે પોતાના સ્વરૂપના અવલંબન વિના બધાને એમના કોઈનું અવલંબન ન રહે એને. એટલે શું અર્થાત કે વિચાર સાથે અંદરથી ધૂન ચાલે છે જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી જ, પરંતુ રાગની મંદતા એટલે કશાયની મંદતાનું પણ કે પૂર્વ પર્યાયનું અવલંબન પણ નથી, કોઈ અવલંબન નથી. ખરેખર તો આવા આગળ પડતા આગળ વધતા પરિણામને જોવામાં તે જીવ રહેતો નથી. પૂર્વ પર્યાયના અવલંબનની તો ક્યાં વાત રહે, પણ જે ક્ષણે ક્ષણે પોતાનું પરિણામમાં જોર અને મહિમા વધી રહ્યો છે અને પોતે સમ્યકની નજીક ને નજીક જતી જતો જાય છે એને પણ જોતો નથી. વાત કરવાની છે બીજી રીતે, બાકી એ જેમ નથી જોતો આ તો બીજા વાત કરે છે કે એને આમ થાય છે. એ પોતે તો પોતાની અવસ્થાને જોવા રોકાતો નથી કે મારો પુરુષાર્થ ઉપડ્યો છે, મને રુચિ વધી છે, કે મને જ્ઞાનમાં લક્ષ્મણ પણ આમ છે ફલાણું છે, કોઈ વાત પોતે જોવા રોકાતો નથી. પરંતુ તેનું એક જ લક્ષ્ય ઉપર લક્ષ્ય હોવાને લીધે, લક્ષ્ય એટલે ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ ઉપર લક્ષ્ય હોવાને લીધે બીજે ક્યાંય અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે તે ધૂન અંદરથી ચાલે છે. એ હા અંદરથી ધૂન ચાલે છે, કોઈ નહીં કોઈને જોતો નથી પોતાને, વર્તમાન પરિણામને નહીં, પૂર્વ પર્યાયને નહીં, નિમિત્તને નહીં, કોઈને નહીં, અંદરથી જ ચાલે છે. એ સુકાનીજીએ કહ્યું છે કે જે વિષયની રુચિ હોય એ તીવ્ર જયારે રુચિ થાય ત્યારે એ તીવ્ર રુચિ કોઈની સામે ન જોવે, જેમ કે પતંગી દેવાની રુચિમાં કોઈની સામે ન જોવે, એકલા દેવાને જોવે ને સ્વાહ થઈ જાય, ત્યાં સુધી કોઈની સામે ન જોવે, પોતાની જાતને પણ ભૂલી જાય. એટલે એમને કેમ લીધું છે, કોઈના પ્રત્યે અનહદ પ્રીતિ થતા પોતાની જાતને ભૂલે છે માણસ. કોઈ બીજા પ્રત્યે પણ જો અનહદ પ્રીતિ થાય તો માણસ પોતાની જાતને ભૂલી જાય છે. એવું અહીંયા સ્વરૂપમાં પર્યાયને થાય છે, એટલે પર્યાય પોતાના સ્વરૂપને ભૂલે છે એમ કહેવું છે. અધરથી ધૂમ ચાલે છે અને ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો રસ આવે છે અથવા જામે છે. એટલે એ ધૂનની અંદર જે પોતાનો સ્વરૂપ લક્ષમાં છે એનો રસ છે એ ઘટ થતો જાય છે, તીવ્ર થતો જાય છે, જામતો જાય છે. માત્ર ઉપલબ્ધ વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હતા ભલે ને તત્વનો વર્ષો સુધી વિચારને વાંચન કર્યા કરે, આ પ્રકાર ઉત્પન્ન થાય છે. આ પ્રકાર ઉત્પન્ન થાય ને ત્યાં સુધી સમીપતા આવે નહીં. બધું પરોક્ષ રહી જાય છે, પરોક્ષમાં જોડ જ આવે નહીં. કેમ કે ક્યાંય ને ક્યાંય વસ્તુ ઊંડે ઊંડે જાણે પડી છે એમ લાગે ને. મારું સ્વરૂપ તો કઈ ઊંડી ગુફામાં પડ્યું છે, આ કહે છે કે અહીંયા પ્રગટ છે, એટલો બધો ફેર પડે છે. માત્ર ઉપલબ્ધ વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હોતા નથી. આ ધૂનના એક સ્વભાવ માત્ર વિષય છે, બીજો કોઈ વિષય જ નથી, પોતાના સ્વભાવ સિવાય કોઈ વિષય નથી. સ્વભાવ સ્વભાવ સ્વભાવમય પણ થઈ જાય છે એકદમ ધૂનથી. પછી વિકલ્પની તાકાત શું છે ટકવાની, કોના આધારે આ વિકલ્પ ટકી શકે? પછી કે વિકલ્પ છે નિરાધાર થઈ જાય છે, એ નિરાધાર થયો થકો પછી ચાલી શકતો, લંબાઈ શકતો નથી. આ ધૂનનો એક સ્વભાવ માત્ર વિષય છે અને તે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી. પછી તેનું ધ્યાન જ બીજે રહેતું નથી, ધૂનવાળાનું ધ્યાન બીજે જાય નહીં, પછી એનું ધ્યાન બીજે રહેતું નથી. એક પોતાના સ્વભાવ સિવાય એનું ધ્યાન બીજે રહેતું નથી. તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો, તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો અને અન્ય સર્વથી ઉદાસીનતા વાળો ભાવ છે. તે જે ભાવ છે એ પોતાના વિષયમાં તીવ્ર જાગૃતિવાળો છે અને બાકી સર્વ વિષયથી ઉદાસીન થઈ ગયેલો છે. તે માત્ર કહેવા કે બોલવા માત્ર નથી, આમ જે વાત છે એ કોઈ કહેવા બોલવાની વાત નથી, પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રેની તેવી ગેરંટી અનુભવી પુરુષોએ પ્રસિદ્ધ કરી છે, ખાતરી આપી છે. અનુભવી પુરુષોએ કહ્યું કે જો આવી ધૂન પ્રગટે એને પછી સ્વરૂપ પ્રગટ ન થાય એ વાત નથી, ગેરંટેડ વાત છે. એટલે પ્રસિદ્ધ રીતે આપે છે ગેરંટી. વળી આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આપ્યો, જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે આ ઉક્ત વચના વ્રતમાં કે તેને બહાર આવવું ગોઠે, એના રસને વ્યક્ત કરે છે કે એને એ રસ છોડીને બીજા રસમાં આવવું ગમતું નથી. એમાં શું છે, શાંત રસ છે ને પાછો, આ રસની અંદર શાંત શાંતિ છે, શાંત રસ છે. તો શાંતિ જ્યાં શાંતિ મળતી હોય તો અશાંતિમાં આપવું કોને ગમે, એ તો સ્વાભાવિક છે. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે. રસ ક્યાં આવે છે, જ્યાં પોતાની રુચિ હોય ત્યાં રસ આવે. રસ ને રસ ને રુચિ સાથે રહે છે, એ જુદા પડતા નથી. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે અને જે પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ અને કેવી અનન્ય રુચિ થઈ. આવી રુચિ બીજી થાય નહીં, અન્ય આવી રુચિ હોય નહીં, અને અન્ય પણ રહી શકે નહીં, અભેદપણે ભિન્નપણે ભેદપણે રહી શકે નહીં. અનન્યપણે જે રુચિ થઈ એના પરિણામ કેવા ચાલવા માંડે એનો આ ચિતાર છે. ત્યાં એને બહાર આવવું કેમ ગમે? આવા આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલા પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે ખરેખર જાવું પડે, એને પોસાતું નથી રુચિમાં. રુચિ તો પોસાણનો વિષય છે, તેને બોજો ઘણો લાગે છે. આવી પડેલી આફત જેવા લાગે છે. બોજો એટલે કેવો જાણે, આફત આવી પડી હોય ને એવું લાગે છે. સામાન્ય માણસની જેમ તે ઉર્જીને કોઈ કાર્યમાં પડતો નથી, પછી પોતાને એ કામ ઉભા કરે, નવા નવા ઈચ્છાઓ અને વિચારો કરીને એ વાત એને રહેતી નથી. જોકે આત્માની રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે, પરંતુ વિકલ્પ ઉપર જરાય વજન આ મોટી વાત છે. વિકલ્પ જેને છે પણ એ તો એના ઉપર એનો ખ્યાલ જ નથી, જરાય વગર નથી, તેથી તેનું જોર નથી. પરંતુ આ હું એમ લાગે છે, એમ વિચારે છે નહીં, એમ લાગે છે. લાગવું એક વાત છે, વિચારવું તે બીજી વાત છે. એમ લાગે છે તે પ્રકારે સ્વભાવ ઉપર ગોલનનું જોર છે. એ લાગવાથી જ ગોલનનું જોર છે. માણસ શું કરે છે, જે વિચારણામાં ભૂલન હોય છે ને એને જોર સમજે છે. લાગવું બીજી વાત છે, વિચારવું
બીજી વાત છે,
તદ્દન બીજી વાત છે. ગોલનમાં સ્થૂળ વિકલ્પો રહેતા નથી, વિકલ્પો સક્ષમ થઈ જાય છે. અને જોરથી એટલે વેગ ગોલનમાં જોર છે એટલે વેગ છે. ગોલનની અંદર વિષય ઘૂંટાવા લાગે છે, સ્વ વિષય છે એ ઘૂંટાવા લાગે છે. ગોલામાં શું થાય છે, બોલો, મારા માણસ મૂર્છા ખાય છે ઓપરેશન જોનારો. એમાં અલ્પ કાળમાં એટલે બહુ થોડી સેકન્ડોમાં એને ઘૂંટાઈ ગયું, આ નહીં, એને જે જોયું છરી લાગે આ નહીં, આ નહીં એટલું જ. પણ એનો વિકલ્પ નથી આવતો, એને નિર્વિકલ્પણે એનો જે નિષેધ આવ્યો એ ઘૂંટાઈ ગયો. એટલે પાંચ પછી સેકન્ડ ન થઈ ત્યાં તો એટલું બધું ઘટ થઈ ગયું ઘૂંટાઈને, તો પોતે મૂર્છિત થઈ જાય છે. એ કોઈ ઉભો ઉભો જોતો હોય ને તો એને અંદર આવવા માટે બંધમાં ખ્યાલ જાય, પકડી લઈએ ને કે હમણાં એટલો પડશે, મને ખબર લઈ લઈએ. શું થાય છે કે એટલી બધી અસર આવે છે વગર વિકલ્પ, એને લાગી જાય છે. એને જે નથી જોતું એનો વિષેદ છે ને એની ઇફેક્ટ છે, લાગે છે, વિચાર નથી આવતો ત્યાં, એ અહીંયા પણ લાગે છે અને ઘૂંટાવા લાગે છે. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું એમ ઘૂંટાઈ જતા, એમ થઈ જતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી, અર્થાત વિકલ્પો પણ છૂટી જાય છે. ઉત્પન્ન થતા નથી એમ કહો કે વિકલ્પ છૂટી ગયા એમ કહો, વિકલ્પ છૂટી જાય છે. જુઓ, અહીં આ હું એનો વિચાર માત્ર નથી, પરંતુ એમ લાગે છે કે લાગવું જુદી વાત છે, વિચાર જુદી, લાગે છે કે આ હું. લાગવું એટલે અસર થવી, આ સ્પષ્ટ કર્યું છે. લાગવું એટલે અસર થવી, જ્યાં પોતા પણ ન હોય, મહત્વ ન હોય, ત્યાં કઈ લાગવું કે અસર થતી જ નથી માણસને. લાગે ક્યાં, પોતા પણ હોય ત્યાં લાગે, બીજામાં કઈ લાગે ફગે નહીં. તે સૌ કોઈને અનુભવ ગોચર છે, તો સૌ કોઈને અનુભવ ગોચર છે. ત્યાં પોતાપણું છે, ત્યાં લાગે છે પોતાપણું છે, ત્યાં કઈ લાગતું નથી, થતી નથી. અહીં નિજના નિજ બુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. નિર્ણયના કાળમાં નિજમાં નિજ બુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. પોતા રૂપે વિચારે છે ને, પણ પોતા રૂપે એને લાગે છે. અહીં માત્ર સામાન્ય લાગવું નથી, પરંતુ તેનું જોર વધતા તદ્રુપ સ્વીકાર પરિણમન, તદ્રુપ સ્વીકાર પરિણમન થઈ જાય છે. તદ્રુપ સ્વીકાર પરિણમન જ થઈ જાય છે, એ રૂપે પરિણમી જાય છે પોતે. છોકરાનીજી એ જ વાત કરે છે વારંવાર કે વિચાર કરો, માં હું શુદ્ધ છું ને, ધ્રુવ છું ને, ફલાણો, એ રૂપ થઈ જાવ, બસ તદ્રુપ પરિણમી જાવ, વ્યાપક વ્યાપક ભાવે પ્રસરી જાવ. તદ્રુપ સ્વ આકારે પરિણમન થઈ જાય છે, તદ્રુપ અને સ્વ આકાર એટલે પોતા રૂપે પરિણમન થઈ જાય છે. એ જોર વધતા સ્વાકાર ભાવે પરિણમન થઈ જાય છે, તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. તેમ કહેવાયું ગુરુદેવના શબ્દમાં એમાં એવું કે વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે, ખરેખર સ્વ આકારે પરિણમન થઈ જાય છે, સ્વભાવ આકારે પરિણમન થઈ જાય છે. આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા ઉત્પન્ન થયા પહેલા તેના કારણરૂપ એટલે વ્યવહારથી આગળ પૂર્વ કરીએ છીએ, સ્વસન્મુખ મતિ સુધ જ્ઞાનની દશા અનન્ય રુચિ જોવાનું પરિણમન, જ્ઞાનમાં સ્વસન્મુખતા, શ્રદ્ધામાં અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોવાનું પરિણમન થતા ત્રણેયની મૈત્રી થઈ ગઈ. શ્રદ્ધા જ્ઞાન ને પુરુષાર્થ સમસ્ત ગુણોના પરિણમનને તે સ્વદ્રવ્યાકાર ભાવે પરિણમાવી સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વને ઉત્પન્ન કરે. આ ત્રણ ગુણો એવા મુખ્ય છે કે સ્વાકારે પરિણમન થતા બધા જ ગુણોના પરિણમનને સ્વદ્રવ્યાકાર ભાવે પરિણામ આવે છે અને સર્વ ગુણાંત સમયને ઉત્પન્ન કરે છે. કે જે પરિણામ અનંતભાવનું છેદક છે અને એવું જે સમયત્વ છે તે એક ક્ષણમાં અનંતભાવને છેદે છે. સમ્યક દર્શન થયા પહેલા પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. કોઈને અક્રમે થાય છે, એમને મધ્યર્થે કોઈને થઈ જાય છે, આ ક્રમમાં આવે આવે ને આવે એને સમ્યક દર્શન થાય, આ ક્રમમાં ન આવે એને કોઈને સમ્યક દર્શન થાય નહીં. અંતરણ પરિણામોની આવી સ્થિતિ થયા